સ્વાગત. આપણે સૌ નવલકથા વાંચતી વખતે ક્યારેક અનુભવીએ છીએ કે અરે, આ પાત્રો, આ ઘટનાઓ કેટલી સાચી લાગે છે, જાણે આપણી આસપાસ જ બની રહ્યું હોય. પણ આ સાચું લાગવું એટલે આ વાસ્તવ એટલે શું? અને સાહિત્ય, ખાસ કરીને નવલકથા, તેને કઈ રીતે રજૂ કરે છે? આજે આપણે જયંત ગાડિતના એક ખૂબ જ સરસ લેખ નવલકથા વાસ્તવ અને વાસ્તવવાદ એના આધારે આજ સવાલોની ગલીઓમાં ઊંડા ઉતરીશું.
હા, ખરું કહ્યું. ગાડિતનો લેખ આપણને યુરોપીય વિચારધારામાં વાસ્તવ અને વાસ્તવવાદના જે બદલાતા ખ્યાલો છે ને, તેની એક રસપ્રદ સફર કરાવે છે.
બરાબર.
ફિલોસોફીથી લઈને સાહિત્ય સુધી આ શબ્દો કેવી રીતે વપરાયા, એના અર્થો કેવા બદલાયા, અને ખાસ તો નવલકથાના સ્વરૂપ પર તેની શી અસર થઈ, એ બધી ઝીણવટભરી તપાસ આ લેખમાં છે. તો ચાલો આ વૈચારિક યાત્રા શરૂ કરીએ.
બિલકુલ. અને એ જોવું રસપ્રદ રહેશે કે ગાડિત છેક પ્લેટો એરિસ્ટોટલથી શરૂ કરીને 20મી સદીના પ્રયોગો સુધી આ આખી કથાને કેવી રીતે સાંકળે છે. તો શરૂઆત ક્યાંથી થાય છે?
જુઓ, ગાઇડેટ સ્પષ્ટ કરે છે કે વાસ્તવવાદ શબ્દ સાહિત્યમાં પ્રમાણમાં નવો છે, એમ કે 19મી સદીથી વધુ પ્રચલિત થયો.
અચ્છા.
પણ વાસ્તવ શું છે એની ચર્ચા તો તમે જુઓ છે ગ્રીક ફિલોસોફીમાં પ્લેટો અને એરિસ્ટોટલથી શરૂ થાય છે, અને આ બંનેના વિચારોમાં જ કળા અને વાસ્તવના સંબંધ વિશેનો મૂળભૂત મતભેદ રહેલો છે.
હા, પેલું પ્લેટોનું એ માને છે કે આપણી આસપાસની દુનિયા પોતે જ એક પડછાયો છે, નહીં? અસલ સત્ય તો પેલા આઈડિયાઝ કે જાતિગત તત્વમાં છે.
બરાબર.
અને કળા તો આ પડછાયાનો પણ પડછાયો છે, એટલે સત્યથી બે ડગલા દૂર, એમ કે નકલની નકલ, એટલે કળા ભ્રામક છે એવું કહે છે.
જ્યારે એરિસ્ટોટલ આ વાતને આમ જુઓ તો ઉલટાવે છે. એ કહે છે કે કળા માત્ર નકલ નથી કરતી, પણ વાસ્તવિકતાના જે વેરવિખેર અંશો છે તેને એકઠા કરી તેને સંભવિતતા અને સાર્વત્રિકતાનો આકાર આપીને આપણને સત્યની વધુ નજીક લઈ જાય છે. અને અહીંથી જ યુરોપીય પરંપરામાં કળા અને બાહ્ય જગતના સંબંધની ચર્ચા કેન્દ્રમાં રહી.
ગાડિત અહીં ભારતીય કાવ્યશાસ્ત્ર સાથે સરસ તુલના કરે છે એ મને ગમ્યું. યુરોપમાં જ્યાં કળાનું મૂલ્યાંકન એ બાહ્ય વાસ્તવને કેટલી વફાદાર છે એના પરથી થતું રહ્યું, ત્યાં ભારતમાં શું હતું?
હા, ભારતીય પરંપરામાં કાવ્ય દ્વારા મળતા અલૌકિક રસાનુભવ પર ભાર મૂકાયો. કળાની દુનિયાને ભૌતિક દુનિયાથી અલગ અને સ્વતંત્ર ગણવામાં આવી, એટલે મતલબ કે વાસ્તવના નિરૂપણનો પ્રશ્ન ત્યાં ગૌણ રહ્યો.
અને ફિલોસોફીમાં પણ વાસ્તવવાદનો અર્થ બદલાતો રહ્યો એમને?
ચોક્કસ. મધ્યયુગમાં પ્લેટોના પ્રભાવે પેલું જાતિગત તત્વ, યુનિવર્સલ્સ, ને જ વાસ્તવિક માનનારા રિયલિસ્ટ કહેવાયા. પણ આધુનિક યુગમાં આ શબ્દ ઉલટો વપરાયો, ભાવનાવાદ આઈડિયલિઝમ અને અનુભવવાદ એમ્પિરિઝમના વિરોધમાં.
અચ્છા, એટલે એ બંને વાદ એમ માને છે કે આપણા મન કે ઇન્દ્રિય અનુભવથી સ્વતંત્ર એવું કોઈ વાસ્તવ છે જ નહીં?
હા, બરાબર. જ્યારે આધુનિક વાસ્તવવાદ કહે છે કે ના ભાઈ, આપણું મન ભલે તેને જે રીતે ગ્રહણ કરે, પણ આપણાથી સ્વતંત્ર એવા ભૌતિક જગતનું અસ્તિત્વ છે.
આ એક મોટો વૈચારિક પલટો કહેવાય, જેણે પછી વિજ્ઞાનના ઉદય સાથે જોર પકડ્યો હશે.
બરાબર. અને આ ફિલોસોફિકલ ભૂમિકા સમજવી જરૂરી છે, કારણ કે 19મી સદીનો જે સાહિત્યિક વાસ્તવવાદ છે ને, એ આ જ વિચાર પર આધારિત હતો કે બહારની દુનિયા વાસ્તવિક છે અને તેને તટસ્થતાથી, જાણે વૈજ્ઞાનિક ચોકસાઈથી રજૂ કરી શકાય છે.
તો હવે આવીએ 19મી સદીના સાહિત્યિક વાસ્તવવાદ પર. ગાડિત કહે છે એમ, આ એક વાદ તરીકે ફ્રાન્સમાં ઉભર્યો, અને તે પેલી રંગદર્શિતાવાદ એટલે કે રોમેન્ટિસિઝમની પ્રતિક્રિયા રૂપે હતો.
હા,
રંગદર્શિતાવાદ જ્યાં અસાધારણ નાયકો, ઉચ્ચ વર્ગ, ભવ્ય લાગણીઓ અને કલ્પના પર ભાર મૂકતો હતો, ત્યાં વાસ્તવવાદે શું કર્યું?
વાસ્તવવાદે કેમેરા જાણે સામાન્ય માણસ તરફ ફેરવ્યો. રોજિંદુ જીવન, મધ્યમ અને નિમ્ન વર્ગની સમસ્યાઓ, સામાજિક અન્યાય, પરિસ્થિતિની કઠોરતા, આ બધું એવું બધું સાહિત્યના કેન્દ્રમાં આવ્યું. ફ્રાન્સમાં બાલ્ઝાક, ફ્લોબેર જેવા લેખકોએ સમાજનું બારીકાઈથી નિરીક્ષણ કરી તેનું વિસ્તૃત ચિત્રણ કર્યું.
અને આ માત્ર વિષયવસ્તુનો બદલાવ ન હતો, દ્રષ્ટિકોણમાં પણ મોટો ફેર હતો, નહીં? ગાડિત નિર્દેશ કરે છે તેમ ઓગણીસમી સદીના વાસ્તવવાદ પર વિજ્ઞાન અને પ્રત્યક્ષવાદ પોઝિટિવિઝમનો ઊંડો પ્રભાવ હતો.
બરાબર. અને સાથે જ ઐતિહાસિક નિયતિવાદનો વિચાર પણ પ્રચલિત બન્યો.
આ ઐતિહાસિક નિયતિવાદ એટલે શું? સરળ ભાષામાં કહી શકીએ?
હા, એમ કહી શકાય કે આ વિચાર મુજબ માણસ પોતાની પરિસ્થિતિ એટલે કે તેનો સમય, સ્થળ, વંશ, વારસાગત લક્ષણો, સામાજિક વર્ગ એ બધાનો ગુલામ છે.
ઓ,
તે જાણે પૂર્વ નિર્ધારિત શક્તિઓનો શિકાર છે અને પોતાની નિયતિ બદલી શકતો નથી.
આ તો ઘણો નિરાશાવાદી વિચાર લાગે છે. તેની સાહિત્ય પર શી અસર થઈ?
ફ્રેન્ચ વાસ્તવવાદમાં તેની ઘેરી અસર દેખાય છે. ઝુલા જેવા લેખકોએ તો પ્રકૃતિવાદને અપનાવ્યો, જે વાસ્તવવાદનું વધુ આત્યંતિક, વધુ વૈજ્ઞાનિક સ્વરૂપ હતું એમ કહી શકાય.
અચ્છા.
તેમાં મનુષ્યને જૈવિક અને સામાજિક પરિબળોથી સંપૂર્ણપણે નિયંત્રિત બતાવાયો. જીવનની કદરૂપતા, પશુવૃત્તિ, જાતીયતા જેવી બાબતોનું પણ છોચ વગર, ક્યારેક તો ક્રૂર લાગે તેવું નિરૂપણ થયું. અહીં ધર્મ અને નૈતિકતા પરની શ્રદ્ધા જાણે ડગમગી ગયેલી જણાય છે.
પણ ગાડિત સ્પષ્ટ કરે છે કે આ વાસ્તવવાદનું એકમાત્ર સ્વરૂપ ન હતું. ફ્રાન્સ બહાર ચિત્ર જુદું હતું, ખરું ને?
ચોક્કસ, ચોક્કસ. અંગ્રેજી વાસ્તવવાદમાં જેમ કે જ્યોર્જ એલિયટની કૃતિઓમાં પરિસ્થિતિની કઠોરતા સ્વીકારાય છે, પણ સાથે નૈતિકતા, સહાનુભૂતિ અને માનવીય પસંદગીના મહત્વ પર ભાર છે. સામાન્ય માણસના સદ્ગુણો અને નૈતિક સંઘર્ષનું ગૌરવપૂર્ણ ચિત્રણ છે. એટલે ફ્રેન્ચ વાસ્તવવાદ જેવો ઘોર નિરાશાવાદ અહીં નથી મળતો.
અને રશિયન વાસ્તવવાદ, તોલ્સ્તોય, દોસ્તોયેવ્સ્કી,
એ વળી વધુ જુદો. ત્યાં ખ્રિસ્તી ધર્મ અને આધ્યાત્મિકતાનો પ્રભાવ છે. મનુષ્યના આંતરિક સંઘર્ષ, પાપ, પુણ્ય, પશ્ચાત્તાપ અને મુક્તિ જેવા પ્રશ્નો કેન્દ્રમાં છે.
હા,
આને ગાડિત ઉન્નતિવાદી વાસ્તવવાદ કહે છે. મેલિયોરિસ્ટ રિયલિઝમ, મતલબ કે વાસ્તવિકતાનું નિરૂપણ ખરું, પણ ભવિષ્ય પ્રત્યે આશા સાથે. તો જુઓ, ઓગણીસમી સદીમાં જ વાસ્તવવાદના કેટલા અલગ અલગ રંગો હતા.
આ ખરેખર રસપ્રદ છે. તો એમ કહી શકાય કે વાસ્તવને જોવાની અને રજૂ કરવાની રીત દેશ અને સંસ્કૃતિ પ્રમાણે બદલાતી રહી? પણ આ બધા અલગ અભિગમો છતાં શું કોઈ એવી સામાન્ય ટેકનિક હતી જે ઓગણીસમી સદીની વાસ્તવવાદી નવલકથાને ઓળખાવે?
હા, કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ હતી. મુખ્ય ધ્યેય હતો પરલક્ષિતા, ઓબ્જેક્ટિવિટી, એટલે કે લેખકે શક્ય હોય તેટલું અદ્રશ્ય રહેવું, પોતાની ટિપ્પણીઓ કે લાગણીઓ વ્યક્ત ન કરવી.
જાણે બહાર રહીને જોતા હોય એમ.
હા, જાણે કોઈ વૈજ્ઞાનિક તટસ્થતાથી અવલોકન નોંધી રહ્યો હોય. આ માટે અત્યંત ઝીણવટ ભર્યા વિગતવાર વર્ણનો પર ભાર મુકાયો.
અને પાત્રો વિશે પણ સીધું કહેવાને બધે તેમના સંવાદો, વર્તન, દેખાવ એના દ્વારા તેમનું વ્યક્તિત્વ ઉપસાવવાનો પ્રયાસ થતો હશે ને?
બરાબર. અને ભાષા, ભાષા પણ બદલાઈ. રંગદર્શી કૃતિઓની અલંકારિક, કાવ્યાત્મક શૈલીને બદલે સરળ, સીધી, રોજબરોજની ભાષા વપરાતી.
એટલે પાત્રો જેવી બોલી બોલતા હોય તેવી જ.
હા, ક્યારેક તળપદી કે ગ્રામ્ય ભાષાનો પણ ઉપયોગ થતો, જેથી વાસ્તવિકતાનો ભ્રમ સર્જાય. કથાના બંધારણમાં પણ પરંપરાગત શરૂઆત, મધ્ય, અંતના ચુસ્ત માળખાને બદલે જીવન જેવું વહેતું, ક્યારેક અણધાર્યું સ્વરૂપ આપવાનો પ્રયાસ થતો.
પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું જ લેખક માટે સંપૂર્ણપણે તટસ્થ કે પરલક્ષી બનવું શક્ય છે? શું તે પોતાના દૃષ્ટિકોણથી મુક્ત થઈ શકે?
આ બહુ મહત્વનો મુદ્દો છે. અને ગાડી તહી મોપસાના વિચારો ટાંકે છે. જો મોપસાએ પોતે જ આ વસ્તુનિષ્ઠ વાસ્તવવાદ પર સવાલ ઉઠાવ્યો.
અચ્છા.
તેણે કહ્યું કે દરેક વ્યક્તિ જગતને પોતાની ઇન્દ્રિયો અને સ્વભાવ પ્રમાણે અલગ રીતે જુએ છે, માટે સત્ય એક નથી પણ અનેક છે. લેખકનું કામ જગતનું પ્રતિબિંબ પાડવાનું નથી, પણ પોતાના મનમાં જે વાસ્તવનું ચિત્ર ઉપશ્યું છે તેને પ્રમાણિકતાથી રજૂ કરવાનું છે.
આ તો બહુ મોટો વિચાર છે. આનો અર્થ એ થયો કે વાસ્તવનું નિરૂપણ હંમેશા વ્યક્તિલક્ષી જ હોવાનું. આણે તો ઓગણીસમી સદીના વાસ્તવવાદના પાયા હચમચાવી નાખ્યા છે.
બરાબર. અને આ જ વિચાર વીસમી સદીના વાસ્તવવાદ માટે દ્વાર ખોલે છે. અહીંથી ફોકસ, એટલે કે ધ્યાન, બાહ્ય જગત પરથી ખસીને માનવ મનની આંતરિક દુનિયા તરફ વળે છે. આમાં બે મુખ્ય પરિબળોએ ભાગ ભજ્યો. એક તો ફ્રોઇડનું મનોવિશ્લેષણ અને બીજું પ્રતીકવાદ,
સિમ્બોલિઝમ.
ફ્રોઇડે પેલા અચેતન મનના, અનકોન્શિયસના ખ્યાલ દ્વારા બતાવ્યું કે માણસનું વર્તન માત્ર તર્કથી નથી ચાલતું, તેની પાછળ અતાર્કિક ઈચ્છાઓ, ભય, સ્મૃતિઓનો મોટો પ્રભાવ છે. તો પછી આ આંતરિક જગત પણ વાસ્તવનો ભાગ જ ગણાય ને?
ચોક્કસ, અને આ જ વિચારથી જન્મ્યો ચેતસિક વાસ્તવવાદ, સાયકોલોજિકલ રિયલિઝમ. જેમ્સ જોઇસ, વર્જિનિયા વુલ્ફ, માર્સેલ પ્રુસ જેવા લેખકોએ પાત્રના મનમાં ચાલતા વિચારો, લાગણીઓ, સ્મૃતિઓના સતત વહેતા, ક્યારેક અતાર્કિક અને તૂટક પ્રવાહને પકડવાનો પ્રયત્ન કર્યો.
એટલે પછી તો તેમણે ચેતના પ્રવાહ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ જેવી નવી ટેકનિક વિકસાવી.
હા, યાદ અપાવે છે કે દોસ્તોયવસ્કીએ તો 19મી સદીમાં જ પાત્રના મનોજગતની ઊંડી સફર શરૂ કરી દીધી હતી.
ખરું. આ ઉપરાંત 20મી સદીમાં અસ્તિત્વવાદી વિચારધારાનો પ્રભાવ પણ દેખાયો. કાફકા, કામુ, સાર્ત્ર જેવા લેખકોએ આધુનિક જીવનની અસંગતતા, એકલતા, અર્થહીનતા અને વ્યક્તિના સ્વાતંત્ર્યની સમસ્યા જેવા અનુભવોને વાચા આપી.
એમની કૃતિઓ ઘણીવાર ચોક્કસ સમય સ્થળથી પર હોય તેવી લાગે છે, નહીં?
હા, એવું બને.
પણ શું બધા લેખકો આ પ્રયોગશીલ દિશામાં જ ગયા? શું વાસ્તવિક જગત સાથેનો નાતો સાવ તૂટી ગયો?
ના, એવું નથી. ગાડિત અર્થઘટનાત્મક વાસ્તવવાદ, ક્રિટિકલ રિયલિઝમ તરીકે ઓળખાવાતી એક મહત્વની ધારાની વાત કરે છે, જે ખાસ કરીને બ્રિટન અને અમેરિકામાં પ્રચલિત રહી. હેનરી જેમ્સ તેના મોટા પુરસ્કર્તા ગણાય.
અચ્છા.
આ વિચાર મોપાસાના મતની નજીક છે. તે સ્વીકારે છે કે લેખક વાસ્તવનું માત્ર પ્રતિબિંબ નથી પાડતો, પણ તેને પોતાની દૃષ્ટિથી જુએ છે, સમજે છે અને તેનું અર્થઘટન કરીને તેને નવો આકાર આપે છે.
પેલું હેનરી જેમ્સનું પ્રખ્યાત વાક્ય, સાહિત્યના ઘરમાં એક નહીં લાખો બારીઓ છે, અહીં બરાબર બંધ બેસે છે. દરેક બારીમાંથી વાસ્તવનું અલગ દ્રશ્ય દેખાય છે.
અને દરેક લેખક પોતાની પસંદગીની બારીમાંથી જુએ છે. બિલકુલ.
હા,
બીજા વિશ્વયુદ્ધ પછી પણ આઇરિસ મર્ડોક, સોલ બેલો, માર્ક્વેસ જેવા ઘણા મહત્વના લેખકો આ પરંપરામાં આવ્યા. તેઓ નક્કર વિગતોથી વાસ્તવિક જગત જેવો ભાસ ઊભો કરે છે, પણ તેમનો હેતુ માત્ર નકલ કરવાનો નથી, પણ તે ભાસ દ્વારા વાસ્તવ વિશેના આપણા ખ્યાલોને પડકારવાનો, વિસ્તારવાનો છે.
ક્યારેક તેમાં ફેન્ટેસી કે જાદુઈ વાસ્તવવાદ, મેજિકલ રિયલિઝમના તત્વો પણ ભેળવે છે, નહીં?
હા, બરાબર. અહીં ફરી એ વાત સ્પષ્ટ થાય છે કે નવલકથામાં વાસ્તવ તેના સ્વરૂપ, તેની શૈલીથી અવિભાજ્ય છે.
તો પછી 20મી સદીના ઉત્તરાર્ધમાં વાસ્તવવાદનું શું થયું? શું નવા પ્રયોગો થયા?
હા, કેટલાક રસપ્રદ પ્રયોગો થયા, જેમ કે પેલી નોન ફિક્શન નોવેલ જેમાં સત્ય ઘટનાઓ અને વ્યક્તિઓનું નવલકથાની શૈલીમાં નિરૂપણ થાય.
હા, નોર્મન મેલરની પેલી કૃતિ.
બરાબર. અને બીજી તરફ રોબર્ટ શોલ્સ, જેને ફેબ્યુલેટર્સ કહે છે, તેવા લેખકો આવ્યા જેઓ સામાજિક વાસ્તવિકતાથી દૂર જઈને કાલ્પનિક મિથક કથાઓ રચે છે. શોલ્સને તો એમ લાગ્યું કે ભવિષ્ય આ જ દિશામાં છે, કારણ કે વાસ્તવનું ચિત્રણ તો ફિલ્મ ટીવી વધુ સારી રીતે કરી શકે.
પણ શું બધા આનાથી સહમત હતા?
ના, ડેવિડ લોજ જેવા વિવેચકો માનતા હતા કે વાસ્તવિક જગત સાથેનો સંબંધ જ નવલકથાને શક્તિ અને શિસ્ત આપે છે. વાસ્તવથી સાવ છેડો ફાળી નાખવાથી કળા દિશાહીન બની શકે છે. આ ચર્ચા તો આજે પણ ચાલુ છે.
અને ફ્રાન્સમાં પેલો નવો વાસ્તવવાદ કે એન્ટી નોવેલનો પ્રયોગ, રોબ ગ્રીએ જેવા લેખકો.
હા, એ એકદમ પેલો અત્યંત આત્યંતિક પ્રયોગ હતો. તેમનો ઉદ્દેશ હતો કે વસ્તુઓ અને જગતને કોઈપણ માનવીય ભાવ કે અર્થના આરોપણ વગર તેના શુદ્ધ ભૌતિક, ભૌમિતિક સ્વરૂપમાં રજૂ કરવો.
અચ્છા.
રોબ ગ્રીએ કહેતા, જગત અર્થપૂર્ણ નથી, અસંગત પણ નથી, એ માત્ર છે. તેમણે અત્યંત લાંબા, તટસ્થ, ભાવશૂન્ય વર્ણનો દ્વારા આ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેની ઘણી ટીકા થઈ કે આ શૈલી અત્યંત શુષ્ક છે અને ભાષાને સામાજિક સંદર્ભથી તોડી શકાય નહીં.
આખી સફર જોતા લાગે છે કે વાસ્તવવાદના કેટકેટલા રૂપો અને અર્થો બદલાયા. ગાડી છેલ્લે એક બીજો મહત્વનો પ્રકાર ચર્ચે છે, સમાજવાદી વાસ્તવવાદ. એ શું છે?
સમાજવાદી વાસ્તવવાદ સોશિયલિસ્ટ રિયલિઝમ, માર્ક્સવાદી વિચારધારા સાથે જોડાયેલો છે, જેના મુખ્ય સિદ્ધાંતકાર જ્યોર્જ લુકાચ ગણાય છે. તેનો પાયાનો વિચાર એ છે કે માણસ માત્ર પરિસ્થિતિની પેદાશ નથી, પણ તે પરિસ્થિતિને બદલી પણ શકે છે.
ઓ, એટલે પેલો 19મી સદીનો નિયતિવાદ હતો તેનાથી બિલકુલ વિરુદ્ધ.
હા, બરાબર.
તો આ વાદ લેખક પાસેથી શું અપેક્ષા રાખે છે?
તે લેખકની સામાજિક જવાબદારી પર ભાર મૂકે છે. લેખકે વ્યક્તિવાદમાં ડૂબી જવાને બદલે સમાજમાં જે પ્રગતિશીલ તત્વો છે, જે એક સારા સમાજવાદી ભવિષ્ય તરફ લઈ જાય છે, તેને ઓળખીને તેનું કલાત્મક નિરૂપણ કરવું જોઈએ. તે યુરોપીય આધુનિકતાવાદના નિરાશાવાદ અને વિચ્છિન્નતાની ટીકા કરે છે.
પણ આ માત્ર પ્રચાર નથી બની જતો.
જો સારો સમાજવાદી વાસ્તવવાદ માત્ર પ્રચાર નથી હોતો, તે ભવિષ્યના સમાજનું, તેના સંઘર્ષોનું, બદલાતા માનવ સંબંધોનું કલ્પનાશીલ પણ નક્કર ચિત્ર આપવાનો પ્રયત્ન કરે છે. તેનું લક્ષ્ય માત્ર વર્તમાનનું અર્થઘટન નથી, પણ ભવિષ્યના નિર્માણમાં મદદ કરવાનું છે. અલબત્ત ગાડિત સ્વીકારે છે કે સ્ટાલિન યુગમાં આ વાદનો યાંત્રિક અને પ્રચારલક્ષી ઉપયોગ પણ થયો, એ વાત સાચી છે.
તો આ આ આખી ચર્ચા પછી આપણે ગાડિતના લેખમાંથી મુખ્ય શું તારવી શકીએ? સો વોટ ડઝ ધીસ ઓલ મીન?
મુખ્ય તારણ એ છે કે વાસ્તવવાદ કોઈ એક સ્થિર કે સાર્વત્રિક ખ્યાલ નથી. તેનો અર્થ ફિલોસોફી અને સાહિત્ય બંનેમાં સમય સાથે બદલાતો રહ્યો છે, અને તેણે નવલકથાના સ્વરૂપ અને ટેકનિકને સતત નવો ઘાટ આપ્યો છે.
હમ,
અને આ જુદા જુદા વાસ્તવવાદોને સમજવાથી આપણે કોઈપણ કથા, પછી તે નવલકથા હોય, ફિલ્મ હોય કે નાટક, નું વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકીએ છીએ.
અને એ પણ સમજાય છે કે કોઈ કૃતિ વાસ્તવિક લાગે છે તેનો અર્થ શું, તે કયા પ્રકારના વાસ્તવની વાત કરી રહી છે, લેખકનો દ્રષ્ટિકોણ શું છે. આ બધું સમજવા માટે ગાડિતનું વિશ્લેષણ ખૂબ મદદરૂપ થાય છે.
બરાબર. ત્રણ મુખ્ય મુદ્દાઓ કદાચ આપણે ફરી યાદ કરી લઈએ.
વાસ્તવવાદ બહુરૂપી છે. તે એક જટિલ વિકસતો ખ્યાલ છે જેના મૂળ ફિલોસોફીમાં છે અને જેણે નવલકથાને સતત પ્રભાવિત કરી છે.
બીજું,
વાસ્તવ અને સ્વરૂપ જોડાયેલા છે. નવલકથા કઈ રીતે વાસ્તવ રજૂ કરે છે તે તેની ટેકનિક, શૈલી અને લેખકના દૃષ્ટિકોણથી અલગ પાડી શકાય નહીં. ગાણિતના શબ્દોમાં કહીએ તો નવલકથાના વાસ્તવને એના આકારથી જુદું ન પાડી શકાય.
અને ત્રીજું,
વિશ્લેષણ માટે ઉપયોગી. વસ્તુનિષ્ઠ, પ્રકૃતિવાદી, ઉન્નતિવાદી, ચૈતસિક, અર્થઘટનાત્મક, સમાજવાદી જેવા વાસ્તવવાદના પ્રકારો સમજવાથી સાહિત્ય અને અન્ય કળાનું વિશ્લેષણ વધુ સજ્જ બને છે.
ખરેખર ગાણિતનો આ લેખ આપણને નવલકથા અને વાસ્તવના જટિલ સંબંધ વિશે નવેસરથી વિચારતા કરી દે છે. તે ફક્ત સાહિત્યના અભ્યાસીઓ માટે જ નહીં, પણ દરેક જિજ્ઞાસુ વાચક માટે ઉપયોગી છે.
અને અહીં એક અંતિમ વિચાર મૂકી શકાય, ખબર છે?
આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.